આ પ્રશ્નોત્તર માળા છે એમાં પહેલું પ્રકરણ છે દ્રવ્ય અધિકાર. કેમ કે પહેલો જ પ્રશ્ન છે કે વિશ્વ કોને કહે છે, તો કે છ દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે. આ જગતમાં શું છે, તો કે આ જગતમાં છ દ્રવ્ય છે, એ સિવાય બીજું કોઈ પણ દ્રવ્ય આ જગતમાં છે નહીં. દ્રવ્ય કો, વસ્તુ કો કે પદાર્થ કો, આ છ પ્રકારના પદાર્થ સિવાય જગતમાં કંઈ પણ છે નહીં. અને એ દ્રવ્ય કોને કહે છે, તો કે કોઈ પણ વસ્તુ હોય તો એના ગુણ તો હોવા જોઈએ ને, તો કે ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. તો દ્રવ્ય એક વસ્તુ, એ વસ્તુની અંદર ગુણો હોય, જેમ કે ગોળ એ દ્રવ્ય, અને એની મીઠાશ, એનો પીડાશ આદિ એના ગુણ. એમ દરેક દ્રવ્ય માં અનંત ગુણો હોય છે, એક એક દ્રવ્યની અંદર અનંત ગુણ હોય છે. હવે આ છ દ્રવ્ય ક્યાં ક્યાં છે, તો કે જીવ, ભૂતગળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. હવે આ છ ના ખરેખર આપણે ભાગ પાડીએ તો બે ભાગ પડે, જીવ અને અજીવ. એટલે એક જીવ છે અને પાંચ પ્રકાર જે છે તે અજીવ દ્રવ્યના છે. જીવ દ્રવ્ય કોને કહીએ, તો કે જેમાં ચેતના અર્થાત જ્ઞાન દર્શનરૂપ શક્તિ હોય તેને જીવ દ્રવ્ય કહે છે. આ શું છે કે જીવ ને અજીવથી જુદું પાડવાને માટે એનું અસાધારણ લક્ષણ શું, કે જ્ઞાન, ચેતના. એ ચેતના જે છે એ જ્ઞાન બીજા કોઈ દ્રવ્યની અંદર છે નહીં, એટલે બીજા દ્રવ્યથી જુદું પાડવાને માટે આ એનું મુખ્ય લક્ષણ છે. કે જે મુખ્ય લક્ષણ એને અસાધારણ લક્ષણ પણ કહેવામાં આવે છે, એને વિશેષ ગુણ કે લક્ષણ કહેવામાં આવે છે. અને તેના દ્વારા જીવ અજીવ પદાર્થ જુદું પડી શકે. પાછું કે બસ, તો આ જીવ જે છે તો જીવનું સ્વરૂપ શું છે, તો કે એમાં અનંત, એમાં જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, ચારિત્ર ગુણ છે, વીર્ય ગુણ છે, સુખ ગુણ છે, વેદક ગુણ છે, પછી અસ્તિત્વ ગુણ છે, વસ્તુત્વ ગુણ છે, પ્રમેયત્વ ગુણ છે, આદિ અનંત ગુણો છે જીવની અંદર. હવે પૂતગળ ની વાત આવી, તો કે પૂતગળ કોને કહે, તો કે પૂતગળ નું લક્ષણ હોવું જોઈએ ને, તો કે પૂતગળ નું લક્ષણ શું છે, તો કે સ્વર, સ્વ, રસ, ગંધ, વર્ણ એ પૂતગળના ગુણ છે, અગર તો પૂતગળ નું લક્ષણ છે. ગુણ કહો કે લક્ષણ કહો, એ લગભગ સરખો શબ્દ છે. લક્ષણમાં એક જ ગુણ હોય, પણ કદાચ એ ગુણ લક્ષણ પણ ન પણ હોય, એટલે સરખા ગુણ એક દ્રવ્ય અને ભિન્ન ભિન્ન દ્રવ્યમાં સરખા ગુણ હોય, એટલે ગુણ જે છે, તો આ પૂતગળમાં જ્યાં જ્યાં રસ હોય, ગંધ હોય કે વર્ણ હોય કે સ્પર્શ હોય, ત્યાં 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 પૂતગળ દ્રવ્ય છે. કોઈ પણ પૂતગળ દ્રવ્ય આ ગુણ વિનાનું હોય નહીં. અને પૂતગળ પરમાણુ અને બીજો એનો સ્કંધ, એટલે કે શું, પરમાણુ છે મૂળ દ્રવ્ય છે. મૂળ દ્રવ્ય એ મૂળ દ્રવ્ય જે છે એ તો બહુ સૂક્ષ્મ છે પરમાણુ. તો હવે સૂક્ષ્મ પરમાણુ ભેરા થાય, કેમ કે એમાં સ્પર્શ ગુણ છે ને, ચિકાસ વાળો ગુણ છે અને લુખાસ વાળો ગુણ છે, તો ભેરા થાય અને વિખરાય, માટે એને પૂતગળ કહેવામાં આવશે. પૂતગળ શા માટે નામ પાડવામાં આવ્યું છે, કે પૂત એટલે પૂર્ણ થાય અને ગલ એટલે ગલન થાય, માટે એને પૂતગળ કહેવામાં આવે છે. તો પરમાણુ છે એ ખરેખર તો પૂતગળ છે, પણ આ પરમાણુ ભેરા થાય, એ ભેરા થાય એને સ્કંદ કહેવામાં આવે છે. પરમાણુ નો બીજો ભાગ ન થઈ શકે, શું, અને સ્કંદ હોય તો એના ટુકડા થઈ શકે. હવે આ પૂતગળના પાછા છ ભેદ પાછા પાડવામાં આવ્યા છે, કે જેમ કે સ્થૂળ પૂતગળ એક તો જેમ આ ટેબલ છે, આપણો આ શરીર છે, આ પર્વત છે, આદિ બધા સ્થૂળ પૂતગળ કહેવામાં આવે, પૂતગળ સ્થૂળ. પછી અમુક સૂક્ષ્મ પૂતગળ હોય જેમ કે હવા છે, એ સૂક્ષ્મ પૂતગળ છે. તો એવા પછી કારમળ વર્ગણા છે, એ બધી સૂક્ષ્મ પૂતગળ ની અંદર જાય. એટલે એવા છ પ્રકારના બીજા ભેદો છે. હવે આ પૂતગળ દ્રવ્યની વાત આપણે આટલી જાણવી. આ જીવ અને પૂતગળ એ ખાસ જાણવા યોગ્ય વસ્તુ છે, કેમ કે જીવને અને પૂતગળને સંબંધ, સંયોગ સંબંધ થાય છે. જીવને અને પૂતગળને સંયોગ સંબંધ થાય છે અને એ સંયોગ સંબંધ ને હિસાબે આ સંસારની ઉત્પત્તિ થાય છે. તો સંસારની ઉત્પત્તિનું કારણ જીવ અજ્ઞાન ભાવમાં પૂતગળને પોતાનું કરવા જાય અને પૂતગળમાં રાગ અગર તો દ્વેષ કરે, તેથી આ સંસાર રાગ દ્વેષ ને મોહ કરે, તેથી સંસારની ઉત્પત્તિ થાય છે. તો જગતમાં મુખ્ય તો બે દ્રવ્ય છે, એક જીવ દ્રવ્ય અને એક પૂતગળ દ્રવ્ય. આ બે ની જ આ જગતમાં બધી લીલા ચાલી રહી છે. બીજા જે ચાર દ્રવ્ય જે છે એ છે ખરા, એની કઈ નથી એમ વાત નહીં, પણ અગત્યના આ બે જ છે. હવે બીજું દ્રવ્ય છે એ ધર્મ દ્રવ્ય. હવે ધર્મ દ્રવ્ય જે છે એ આખા લોકાકાશમાં ફેલાયેલું છે, અધર્મ દ્રવ્ય લોકાકાશમાં ફેલાયેલું છે આખા લોકાકાશમાં. અલોકાકાશમાં ધર્મ કે અધર્મ દ્રવ્ય નથી. હવે ધર્મ દ્રવ્ય છે એ જીવ અને પૂતગળ બે દ્રવ્યો ગતિ કરે છે, તો ગતિ કરવામાં સહાય થાય, અને અધર્મ દ્રવ્ય એને સ્થિતિ કરવામાં, એટલે કે ગતિ જે કરતું હોય એને સ્થિર કરવામાં, ચાલતું હોય તો ત્યાં ઉભું રહીએ, એમાં એ સહાય છે. સહાય છે એટલે એમાં નિમિત્ત છે. એક અધર્માસ્તિકાય પોતે કોઈ દ્રવ્યને ચલાવી દેતું નથી, પણ ગતિ કરતા દ્રવ્યને એ સહાયરૂપ છે. એ ન હોય તો ગતિ થઈ શકે નહીં. જેમ પાણી છે એ માછલાને ગતિ કરાવતું નથી, પણ પાણી વિના માછલાની ગતિ થઈ શકે નહીં. એટલા માટે પાણી છે તે નિમિત્ત છે, એમ આ ધર્માસ્તિકાય છે એ ગતિની અંદર નિમિત્ત છે, અને અધર્માસ્તિકાય સ્થિતિમાં નિમિત્ત છે. હવે આકાશ દ્રવ્ય કોને કહે છે? કે પછી બધા જીવ પૂતગળ આદિને અવકાશ આપે અને આકાશ દ્રવ્ય કહે છે. એના બે ભાગ, લોકાકાશ ને અલોકાકાશ. હવે લોકાકાશ અલોકાકાશ એ બે ભાગ, એમાં લોકાકાશમાં આ બાકીના બધા દ્રવ્યો છે, અલોકાકાશમાં બીજું કોઈ દ્રવ્ય નથી. અલોકાકાશમાં કોઈ દ્રવ્ય છે જ નહીં. લોકાકાશની અંદર જીવ, અજીવ, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા અને કાળ, કાલાણુ છે. અલોકાકાશમાં આમાંથી પાંચેમાંથી એક દ્રવ્ય નથી. એટલે લોક અને અલોક એના બે ભાગ પડી ગયા. તે એક ભાગ સુધી ધર્માસ્તિકાય છે, લોક આકાશમાં ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય પણ લોકાકાશમાં છે. એટલું લોકાકાશ જેવડું મોટું અર્ધમાસ્તિકાય ધર્માસ્તિકાય છે. સંખ્યાની દ્રષ્ટિએ ધર્માસ્તિકાય એક છે, અર્ધમાસ્તિકાય પણ એક છે. સંખ્યાની દ્રષ્ટિએ જીવ અનંત છે, પૂતગળ અનંતા અનંત છે, અને કાલાણુ એ અસંખ્યાત છે. કેમ કે લોકાકાશના પ્રદેશો અસંખ્યાત છે અને એક એક પ્રદેશે એક એક કાલાણુ છે, માટે સંખ્યા અપેક્ષાએ કાલાણુ અસંખ્યાત છે. હવે આ લોકાકાશનું કામ શું? કે બધા બીજા દ્રવ્યોને અવકાશ આપે, બીજા દ્રવ્યોને રહેવા માટે જગા આપે. કોઈ પણ વસ્તુ હોય તો એને રહેવાની કોઈ જગા તો હોવી જોઈએ ને. એટલે લોકાકાશ છે એ બધા દ્રવ્યોને અવકાશ આપે, એટલા માટે એને આકાશ, અવકાશ આપે છે માટે એને આકાશ કહ્યું. હવે કાલાનું દ્રવ્ય, કાલાનું જે દ્રવ્ય છે એ એક પ્રદેશી દ્રવ્ય છે, એટલે કે જેમ પરમાણુ એક છે, પરમાણુ પણ એક પ્રદેશી છે, કાલાણુ પણ એક પ્રદેશી છે, પણ કાલાણુ છે એ બીજા કાલાણુ સાથે ભેરા થઈને એનો સ્કંદ ન થઈ શકે, પણ ઉદગળ પરમાણુ છે એનો સ્કંદ થઈ શકે. તો આ કાલાણુ જે છે એ એક પ્રદેશી દ્રવ્ય છે, અને આ જે કાલાણુ છે મૂળ દ્રવ્ય છે, અને એની જે પર્યાય થાય એ વ્યવહાર કાળ છે, એ આ નિશ્ચય કાળ ને પેલો વ્યવહાર કાળ છે. તો વ્યવહાર કાળમાં આપણે જે ઘડી, પળ, દિવસ, મહિના એ બધા વ્યવહાર કાળ છે, એટલે જેમ સેકન્ડ, મિનિટ, કલાક એ બધા વ્યવહાર કાળ કહેવામાં આવે છે. હવે આ કાલાણુ દ્રવ્ય જે છે એની પર્યાય પ્રતિસમય થાય છે, અને એ કાલાણુ દ્રવ્યનું કામ શું છે કે બીજા દ્રવ્યની જે છે એની પર્યાયની અંદર એ નિમિત્ત થાય છે. એટલે પોતપોતાની અવસ્થા રૂપે સ્વયં પરિણમતા જીવાદિક દ્રવ્યોને પરિણમમાં જે નિમિત્ત હોય તેને કાલ દ્રવ્ય કહે છે. તો કાળ દ્રવ્ય નિમિત્ત છે. લોઢાની ખીલી ચાકને ગુમાવી દેતી નથી, પણ તેના વિના ચાક ગુમતો નથી. એમ આ પરિણમની અંદર જેમ લોઢાની ખીલી એ ચાકને નિમિત્ત છે, એમ આ કાલાણું છે એ બધા દ્રવ્યોના પરિણમનમાં, એટલે કે અવસ્થા જે પ્રતિપળે દરેક દ્રવ્યને બદલાય છે એમાં નિમિત્ત છે. કાળ દ્રવ્યને નિશ્ચય કાળ કહે છે, અને લોકાકાશના જેટલા પ્રદેશો છે તેટલા જ કાળ દ્રવ્યો છે, એટલે લોકાકાશના પ્રદેશો અસંખ્યાત છે, તો કાલાણુ દ્રવ્ય પણ અસંખ્યાત છે, અને એ લોકાકાશના એક એક પ્રદેશ ઉપર એક એક કાલાણુ છે. વ્યવહાર કાળ એ સમય, પળ, ઘડી, દિવસ, મહિના, વર્ષ વગેરે કાળ દ્રવ્યના પર્યાયને વ્યવહાર કાળ કહે છે. હવે આ છ દ્રવ્યની વાત કહી, હવે આની અંદર અસ્થિકાય એક શબ્દ આપણે ત્યાં આવે છે કે ભાઈ અસ્થિકાય કોને કહે છે, કે જે દ્રવ્ય બહુ પ્રદેશી હોય એને અસ્થિકાય કહે છે. તો એ કાલણો સિવાય બધા બહુ પ્રદેશી હોવાથી બધા અસ્થિકાય છે, કાલણો એ અસ્થિકાય નથી. એટલે પાંચ દ્રવ્ય અસ્થિકાય છે અને એક દ્રવ્ય અસ્થિકાય નથી, કારણ કે કાલણો એક પ્રદેશી છે. પરમાણુ, પૂતગલ પરમાણુ પણ એક પ્રદેશી છે, પણ તો પણ તેને અસ્થિકાય કહેવામાં આવે છે, કારણ કે સ્કંદરૂપ બની બહુ પ્રદેશી થવાની એનામાં શક્તિ છે, એટલે ઉપચારથી તેને અસ્થિકાય કહેવામાં આવે છે. આત્માના જે ગુણો છે એ બધા આત્માના અવ્યય કહેવામાં આવે છે. અવ્યય કહો કે ગુણ કહો, અને એવા ગુણો કેટલા છે? અનંત ગુણ છે. દરેક ગુણ ત્રિકાળ છે, કોઈ પણ ગુણનો નાશ થઈ શકે નહીં. કાળ દ્રવ્ય જે છે એ અસંખ્ય છે, અને એને પરિણમાં કોણ નિમિત્ત છે? કાળ દ્રવ્યના પરિણમાં કોઈ નિમિત્ત છે? તો કે તે પોતે જ પોતાના પરિણમાં નિમિત્ત છે, બીજું કોઈ દ્રવ્ય એના પરિણમાં નિમિત્ત નથી. હવે છ દ્રવ્યોમાં ક્ષેત્રાંતર રૂપ ક્રિયાવતી શક્તિવાળા કેટલા છે, અને પરિણમન રૂપ ભાવ શક્તિવાળા કેટલા દ્રવ્યો છે? આ જગતમાં બે દ્રવ્ય એવા છે કે જીવ અને પૂતગળ, એ બે શું એક ક્ષેત્રથી બીજે ક્ષેત્રે જાય, એક ઠેકાણેથી બીજે ઠેકાણે ગતિ કરે, બાકીના દ્રવ્યો છે એ કોઈ ગતિ કરતા નથી. એટલે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ તો સ્થિર છે, એ આગું પાછું જઈ શકે નહી. જીવ અને પૂતગળ એ બે જ એક ક્ષેત્ર થી બીજે ક્ષેત્રે ગતિ કરી શકે, એટલે એને ક્રિયાવતી શક્તિ. જે ગતિ કરી શકતે તો ક્રિયાવતી શક્તિ કોનામાં છે? કે જીવ અને પૂતગળ ની અંદર ક્રિયાવતી શક્તિ છે, એટલે એક ક્ષેત્ર થી બીજા ક્ષેત્ર એ જાય છે. પણ બીજા દ્રવ્યોની અંદર આ શક્તિ નથી. બાકીના જ છ દ્રવ્યોમાં ભાવ શક્તિ તો છે જ. ભાવ શક્તિ એટલે ગુણોનો પ્રતિપળ જે પર્યાય થાય એને ભાવ શક્તિ કહે. કેમ કે છ દ્રવ્યો નિરંતર પરિણામશીલ છે, એટલે કે પ્રત્યેકે પ્રત્યેક દ્રવ્યની અવસ્થા પ્રતિ સમયે ફેરા જ કરે છે, નવી નવી અવસ્થાઓ થયા જ કરે છે. તો આ નવી અવસ્થા થવાનું કારણ શું? કે ભાઈ એનામાં એક ભાવ વતી શક્તિ છે, ભાવ શક્તિ એનામાં છે, ક્રિયાવતી શક્તિ અને ભાવવતી શક્તિ. તો ભાવવતી શક્તિ દરેક દ્રવ્યમાં હોવાથી એનું ભાવન ભવન એટલે પરિણમન, ભવન થવું એટલે પરિણમન થવું, ભવન થયા જ કરે છે. હવે અનંત પરમાણુ અને જગા આપવાની એ શક્તિ છે, એમ નહી એક જ પ્રદેશમાં અનંત એટલી એનામાં શક્તિ છે. એનું કારણ કહું કે લોકાકાશના પ્રદેશો કેટલા? કે ભાઈ લોકાકાશના સંખ્યાની દ્રષ્ટિએ અસંખ્ય પ્રદેશ જ છે. અને પૂતગળ પરમાણુ કેટલા છે? તો કે અનંત અનંત. જીવ કેટલા છે? અનંત. તો એ રહે છે લોકાકાશમાં. તો એક પ્રદેશમાં એક જ પરમાણુ એક જ જીવ રહેતો હોય તો આટલા બધા સમાય શકે નહીં. પરંતુ આકાશની અંદર એક એવી શક્તિ છે કે જે એક આકાશની અંદર એક આકાશ પ્રદેશમાં કેટલાય બધા દ્રવ્યોને પ્રદેશને એ પોતે જગા આપી શકે એવી એનામાં શક્તિ છે.
પૂતગળ પરમાણુ એક પ્રદેશ કેમ કહેવાય?
એક પ્રદેશ જ છે પૂતગળ પરમાણુ. પરમાણુ એક પ્રદેશ જ છે, એક પ્રદેશમાં જ રહી શકે એટલે એની સાઇઝ છે. પૂતગળ પરમાણુની સાઇઝ એટલી છે કે જેટલી સાઇઝ જેટલી જગામાં એક પૂતગળ પરમાણુ એટલે પરમાણુ રહી શકે એટલી જગાને પ્રદેશ કહેવામાં આવે છે. એનું માપ છે પ્રદેશનું. એક આકાશનો પ્રદેશ અનંત પૂતગળ પરમાણુને રાખવાની શક્તિ ધરાવે છે. એ વાત કહે છે આ કે અનંત પૂતગળ પરમાણુઓ તથા સૂક્ષ્મ સંતો લોકાકાશના એક પ્રદેશમાં અવગાન પામે, એક પ્રદેશને રોકે તો એકબીજાને બાધા થાય કે નહીં? કે ના, સર્વ પદાર્થોને એક જ કાળમાં અવકાશ દાન દેવાનો અસાધારણ ગુણ આકાશનો છે, અને બીજા સૂક્ષ્મ પદાર્થમાં પણ અવકાશ દાન દેવાનો ગુણ છે. એક આકાશ પ્રદેશમાં અમર્યાદિત અવકાશ દાન શક્તિ છે. શું? તો જ અસંખ્યાતમાં આનંદ રહી શકે, ને રહી શકે જ નહીં. ખ્યાલ આવ્યો? હવે આપણને ઘણી વખતે થાય કે આમાં જગા, જો કે પાણી છે, આપણને થાય કે પાણીમાં કઈ જગા છે, પ્યાલો ભેરો છે એમાં નથી, એમ આપણને લાગે ને, ખાંડ નાખો તો અંદર જગા છે, માટે એ ખાંડના પરમાણુ એમાં ઓગળીને રહી જાય છે, વોલ્યુમ વધે નહી. એમ આપણને ઘણી વખત આ ભીત છે કે ભીત તો સોલિડ છે, પણ ભીતની અંદર તમે ખીલો નાખી શકો છો. શું? એટલું પોચું દ્રવ્ય હોય છે, અંદર જગા છે. એમ તો એમ આકાશ પ્રદેશની અંદર એવી અસાધારણ શક્તિ છે, જેમ એક જ્ઞાન ગુણની અનંત શક્તિ છે જેમ જાણવાની, એમ આકાશને અવકાશ દાન દેવાની શક્તિ છે, એથી એ રહી શકે.
એક પ્રદેશ
એની સાઇઝ નહીં, એ તો એની સાઇઝ બતાવી, એની સાઇઝ બતાવી, એની શક્તિ નહીં. એની શક્તિ તો અનંત હોય શકે એમ, એની શક્તિ
સાઇઝમાં
એટલે એમ આકાશનો એવો ગુણ છે કે એની અંદર રહી શકે, એવો ગુણ જ છે. હવે અમુક વસ્તુ એવી છે કે કદાચ બહુ બુદ્ધિપૂર્વક આપણે એની માટે દાખલાઓ આપવામાં આવે, અમે જેમ દાખલો આપવો દાખલો આપવામાં આવે, પણ એ વાત આપણે એ સ્વીકારવાની જ કે એક આકાશમાં આકાશ દેવાની ઘણી શક્તિ છે, જેમ જ્ઞાનની અંદર અનંત શક્તિ છે એમ એક એક ગુણમાં અનંત શક્તિ છે. શું એક પરમાણુની કેટલી શક્તિ છે કે 14 રાજલોકની અંદર એક સમયમાં જઈ શકે એટલી શક્તિ છે. પછી કોઈ પરમાણુ આપણે જોઈએ નહીં પણ એવી શક્તિ એનામાં છે. એમ આકાશની અંદર પણ એને જગા આપવાની એટલી બધી શક્તિ છે કે એમાં દ્રવ્યો સમાઈ શકે, થોડાકમાં ઘણું સમાઈ શકે. એને માટે બીજા પારાના ઘણા દ્રષ્ટાંતો છે. શું કે એ પારાને અમુક પ્રકારે એની પ્રક્રિયા કરવામાં આવી હોય તો એની અંદર સોનાના કેટલા બધા પરમાણુ બરોણ બધું સમાઈ શકે છે, એવું બધું એવા બધા દ્રષ્ટાંતો છે. તો એને જગા એક પ્રદેશમાં ઘણા પરમાણુ રહેશે. પણ એમ નહીં કે જીવના બધા પ્રદેશો એક આકાશ પ્રદેશોમાં ન રહી શકે. તો જીવ કેટલામાં રહે કે અસંખ્યાત પ્રદેશમાં જ રહી શકે, આકાશના એક પ્રદેશમાં નહીં રહી શકે. બધા એક જીવ આકાશના એક પ્રદેશમાં ન રહી શકે.
એક પ્રદેશમાં અનંત રહેવાની શક્તિ કરી પણ એકી સાથે નહીં આમ એક પછી એક
ના એમ નહીં ના એકી સાથે. હવે આ પ્રમાણે આટલું આપણે દ્રવ્ય સંબંધી જાણવું, આટલી વાત કહી આપણે તો એટલું આપણે દ્રવ્ય સંબંધી જાણવું જોઈએ. હવે એમાં આ જ પ્રશ્ન જે કયો એ પ્રશ્નમાં પૂછવામાં આવ્યો છે કે લોકાશકાશમાં અસંખ્યાત જ પ્રદેશો છે તો તેમાં અનંત પ્રદેશો વાળા પૂતગલ દ્રવ્ય તથા બીજા દ્રવ્યો પ્રસરી રીતે રહી શકે. તો જવાબ આપ્યો છે કે પૂતગલ દ્રવ્યમાં બે પ્રકારનું પરિણામ થાય છે, એક સૂક્ષ્મ બીજું સ્થૂળ. જયારે તેનું સૂક્ષ્મ પરિણામ થાય છે ત્યારે લોકાકાશના એક પ્રદેશમાં પણ અનંત પ્રદેશ વાળો પૂતગલ સંધ રહી શકે છે. બધી બધા દ્રવ્યોમાં એકબીજાને અવગાહન દેવાનું સામર્થ્ય છે, તેથી અલ્પ ક્ષેત્રમાં પણ સમસ્ત દ્રવ્યોને રહેવામાં કઈ બાધા થતી નથી. આકાશના એક પ્રદેશમાં છે છ દ્રવ્યો રહીએ, પૂતગળ રહીએ, આપણે જીવ છે. જો આ જે છે તો આકાશના એક પ્રદેશમાં રહીએ છે ને, જીવ આપણો આપણો આત્મા અને આપણો શરીર આકાશના એક પ્રદેશમાં જ છે. અને એટલા જ પ્રદેશમાં ધર્માસ્તિકાઈ પણ છે, એટલા જ પ્રદેશની અંદર અધર્માસ્તિકાઈ પણ એ જ ક્ષેત્રમાં છે. આકાશમાં બધા દ્રવ્યોને એકી સાથે સ્થાનદાન દેવાનું સામર્થ્ય છે, તેથી એક પ્રદેશમાં અનંત અનંત પરમાણુ રહી શકે છે. જેમ એક ઓરડામાં એક દીવાનો પ્રકાશ રહી શકે છે અને તે જ ઓરડામાં તેટલા વિસ્તારમાં 50 દીવાનો પણ પ્રકાશ રહી શકે. જેમ પ્રકાશ રહી શકે છે ને ઘણા દીવાનો, એમ રહી શકે છે. હવે એક વાત આવી કે ભાઈ મૂળ હવે વાત આવે છે કે આપણે આ દ્રવ્ય સંબંધી વાત કરીએ છીએ તો કે ભાઈ હવે દ્રવ્ય છે તો દ્રવ્યનું લક્ષણ શું. અહીંયા આપણે બધા જૈન દર્શનની અંદર બધે ઠેકાણે લક્ષણની વાત બહુ આવવાની કે ભાઈ દ્રવ્ય છે તો એનું લક્ષણ શું. કે જે દ્વારા લક્ષણ એવું કહેવાય કે જે દ્વારા આપણે એને બરાબર યથાર્થ ઓળખી શકીએ, જુદું પાડી શકીએ. વિશેષ હોય તો લક્ષણ હોય તો બીજા દરેક જુદું પડવાનું વિશેષ લક્ષણ હોય તો એક લક્ષણ છે તો એનું લક્ષણ શું, એના મૂળ ગુણ શું, મૂળ લક્ષણ શું છે. તો કે દ્રવ્યનું લક્ષણ સત છે. સત એટલે હોવાપણું, સત એટલે અસ્તિત્વ. જો અસ્તિત્વ ન હોય તો દ્રવ્ય હોઈ શકે જ નહીં. અને એ અસ્તિત્વ કેવું છે, સત. અને સતનું લક્ષણ શું છે તો કે ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત. સતનું લક્ષણ શું છે, ઉત્પાદ વ્યય ધ્રુવ. એટલે જગતમાં જેટલા બધા પદાર્થો છે એ બધા પ્રતિ પડે એમાં ઉત્પાદ વ્યય થયા જ કરે છે અને પોતાનું જે મૂળ સ્વભાવ છે એ રાખીને. અને સત લક્ષણ છે એનો અર્થ છે કે પોતે સ્વતઃ સિદ્ધ છે, એને કોઈની અપેક્ષા રાખતું તે સ્વતંત્ર છે. દરેકે દરેક દ્રવ્ય પોતાથી છે, એટલે કોક હોય તો પોતે છે એવું છે નહીં. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, દરેક દ્રવ્ય નિત્ય અનિત્ય છે અને નિત્ય અનિત્ય હોવાથી ઉત્પાદ વય એમાં પ્રતિપળે થઈ રહે છે. અને પાછું ધ્રુવત્વ છે એટલે પોતાનું મૂળ સ્વરૂપ એવું નવું ટકાવીને પ્રત્યેકે પ્રત્યેક દ્રવ્ય પોતાની પર્યાયને કરે છે. તો સતનું લક્ષણ શું? તો કે ઉત્પાત્વય ધ્રુવ યુક્ત સત, એટલે કે ઉત્પાત્વય ધ્રુવ સહિત હોય તેને સત કહેવામાં આવે છે. એટલે આ શું કહી દીધું કે ભાઈ દ્રવ્યનો સ્વભાવ જ એવો છે કે એનું પ્રતિપળે પરણમન થયા જ કરે, કોઈ વખતે એનું પરણમન અટકે નહીં, સ્વભાવનો કોઈ દી નાશ થાય નહીં. જેમ ઉષ્ણતા એ અગ્નિનો સ્વભાવ છે, તો ઉષ્ણતાનો નાશ થતો અગ્નિનો નાશ થઈ જાય, એમ ઉત્પાત્વય ધ્રુવ એ આત્માનો ગુણ છે, આપણો સ્વભાવ છે, ગુણ કો સ્વભાવ કો. એથી પ્રતિ પડે તરીકે દરેક દ્રવ્ય ઉત્પાત્વય દરેક દ્રવ્યમાં થઈ જ રહ્યા છે. એટલે પૂર્વ પર્યાયના નાશને વ્યય કહે છે અને નવીન પર્યાયના ઉત્પત્તિને ઉત્પાદ કહેવામાં આવે છે. વર્તમાન એક સમય જ છે ને, પણ બીજા સમય તો ભૂતકાળ થઈ જાય. આ દરેક દ્રવ્ય સ્વતઃ પરિણમનશીલ છે, કોઈ એનું પરિણમન કરાવે છે એવું નથી. દરેક દ્રવ્યમાં આવી શક્તિ જ, પરિણમન શક્તિ જ છે. એટલે દરેક દ્રવ્ય જે કઈ દ્રવ્યમાં ક્રિયા થઈ રહી છે એ પોતાનો સ્વભાવ છે, એથી થઈ રહી છે, કોઈ એની ક્રિયા કરાવતું નથી. એટલે કે દરેક દ્રવ્ય સદાય સ્વભાવમાં રહે છે, તેથી સત છે. તે સ્વભાવ ઉત્પાદય ધ્રુવરૂપ પરિણામ છે. જેમ દ્રવ્યના વિસ્તારનો નાનામાં નાનો અંશ પ્રદેશ છે, તેમ દ્રવ્યના પ્રવાહનો નાનામાં અંશ પરિણામ છે. અને દરેક પરિણામ સ્વકાળમાં પોતાના રૂપે ઉપજે છે, પૂર્વ રૂપનો નાશ પામે છે. આ વાત ઉત્પાદય ધ્રુવ વાળું છે. કોણ? દ્રવ્ય. આ ખાસ યાદ રાખવાનું. એટલે કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યની ક્રિયા કરે એવું કઈ છે નહીં. દરેક દ્રવ્ય ક્રિયાશીલ જ છે. પછી કોનું કરવાનું રહે? કોઈની ક્રિયા અટકી હોય તો કોક કરે ને. હવે અહીં એક પ્રશ્ન કર્યો છે કે સત એટલે દ્રવ્ય ઉત્પાદય ધ્રુવરૂપ છે, એ કથનમાં આધ્યાત્મિક રહસ્ય શું રહેલું છે? તો કે છે કે દરેક દ્રવ્ય એક સમયમાં પોતાના ઉત્પાદય ધ્રુવરૂપ ત્રિસ્વભાવને સ્પર્શે છે, તે વખતે નિમિત્તો હોવા છતાં દ્રવ્ય તેમને સ્પર્શતું નથી. બીજા દ્રવ્યો નિમિત્તો હોય પણ એ નિમિત્ત આ દ્રવ્યમાં કાંઈ ફેરફાર કરી શકે નહીં. સમ્યક દર્શન થયું ત્યાં તે સમ્યક દર્શનના ઉત્પાદને, મિથ્યા દર્શનના વ્યયને અને શ્રદ્ધાપણે પોતાની ધ્રુવતાને આત્મા સ્પર્શે છે. એટલે કે આત્મામાં આ ત્રણેય વસ્તુ એકી સાથે છે, પણ એના જે નિમિત્તો છે સમ્યક દર્શનના દેવગુરુ શાસ્ત્રને, એને કઈ આત્મા સ્પર્શતો નથી. એટલે કે સમય સહી ઉત્પાદ ધ્રુવતારૂપ પોતાનો સ્વભાવ છે, એ દરેકે દરેક દ્રવ્ય આ પ્રમાણે જ આ સ્વભાવ વાળું જ છે. પણ કોઈ પરદ્રવ્ય એમાં ઉત્પાદ કે વ્યય કરાવી શકે નહી. આવું જે સમજે તે જ્ઞાની છે. જ્ઞાનીને પોતાના આત્માના ઉત્પાદ હોય ધ્રુવતા સિવાય બહારના કિંચિત પણ કાર્ય પોતાનું ભાસતું નથી. તો જ્ઞાની છે એને યથાર્થ વસ્તુ સ્વરૂપ જાણ્યું, તો એને સમજ્યું કે ભાઈ દરેક દ્રવ્ય પરિણમનશીલ છે, તો હું કોઈનું શું કરી દઉં, કઈ કરી ન શકું, એવો નિર્ણય એના અંતરમાં, જ્ઞાનીના અંતરમાં થઈ જાય છે. વસ્તુ શું છે કે જગતમાં 6 દ્રવ્ય છે, તો એક ક્ષેત્રે 6 દ્રવ્યો હોઈ શકે. એક લોકાકાશમાં 6 દ્રવ્યો છે, તો એકબીજાના સંપર્કમાં તો આવવાના જ છે. સંપર્કમાં ના એક ઠેકાણે 6 દ્રવ્યો છે, સંપર્કમાં તો આવ્યા વિના રહેવાના જ નથી. તો જીવ ને અજીવનો સંપર્ક ન થાય એવું બનવાનું છે જ નહીં. અને જે ઠેકાણે જીવ છે એ જ ઠેકાણે ધર્મસ્થિકાય, અર્ધમસ્થિકાય, આકાશ અને કાળ તો છે જ. ખ્યાલ આવ્યો? એક જ આકાશના ક્ષેત્રમાં આ પાંચ વસ્તુ તો કાયમ સાથે છે, પણ હવે જે પૂતગળના અનંત પરમાણુઓ છે એમાંથી કેટલાય પરમાણુઓ જીવના સંસર્ગમાં આવે, કેટલાય પરમાણુઓ છૂટે. સંસારી જીવ હોય તો પ્રતિપળે કર્મને બાંધે તો પ્રતિપળે કેટલાય પરમાણુઓનો પ્રવાહ આવે, આશ્રવ થાય અને ઉદયથી કેટલાય પરમાણુઓ ખરી જાય. એટલે કે આ છ છ દ્રવ્યો જે છે એ એકબીજાના સંપર્કમાં આવે છે, આવે જ છે. ખાસ તો જીવ અજીવના સંપર્કની આપણે વાત કરવાની છે. જીવ અજીવના સંપર્કમાં આવે છે, એ નથી આવતું એવું છે નહીં. કેમ એક ક્ષેત્ર છે ન આવે કેવી રીતે બને? પણ તેમ છતાં એક ક્ષેત્રે બે દ્રવ્યો હોવા છતાં કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યનું પરિણમન કરાવતું નથી. દરેક દ્રવ્ય પોતાનું પરિણમન પોતે જાતે કરે છે. તો એક દ્રવ્યની હાજરી કોઈ પણ કાર્ય વખતે બીજા એક દ્રવ્યની માં કાર્ય થાય ત્યારે કોઈ બીજા દ્રવ્યની હાજરી હોય તો એ દ્રવ્ય એનું નિમિત્ત કહેવાય. એના દ્રવ્યની હાજરીથી એનું નિમિત્ત છે, પણ એ એનું કરતા નથી. આ મુખ્ય વાત ખાસ સમજવાની, તો આ વાત જ છે. જ્ઞાન જીવને થાય ત્યારે સામે ગુરુ નિમિત્ત હોય, પણ ગુરુ કઈ જ્ઞાન કરાવી દે નહીં, ગુરુ કઈ જ્ઞાન કરાવી દે નહીં. તો ગુરુ નિમિત્ત ખરા, પણ ગુરુ જ્ઞાનના કરતા નહીં. બસ આ મુખ્ય વાત આ છ દ્રવ્યમાં સમજવાની છે. એટલે આમાં છે કે ઉત્પાદ અને નિમિત્ત એ બંને પદાર્થો એક સાથે વર્તતા હોવા છતાં ઉપાદાન રૂપ પદાર્થ પોતાના ઉત્પાદ વય ધ્રુવ રૂપ સ્વભાવને સ્પર્શે છે અને નિમિત્તને જરા પણ સ્પર્શતો નથી. તેમજ નિમિત્ત પણ ઉપાદાનના ઉત્પાદ વય ધ્રુવને સ્પર્શતું નથી. એટલે કે એમાં ઉત્પાદ, આ એનો અર્થ એટલો જ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યના ઉત્પાદ વય કરાવતું નથી, પણ બીજા દ્રવ્યમાં જયારે ઉત્પાદ વય થાય ત્યારે એમાં નિમિત્ત હોઈ શકે છે. અને જો આવું આપણે બરાબર નિર્ણય, જેમ જેમ આપણો આ નિર્ણય દ્રઢ થાય કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરે, તો આપણે અત્યાર સુધી જે પરદ્રવ્યમાં ફેરફારની જ બુદ્ધિ અનંતકાળથી કરી છે એ બુદ્ધિ છૂટી જાય અને આપણને આકુળતા રાગવેશ આદિ પરિણામ ઓછા થઈ જાય અને તે આપણે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એટલે આમાં અહીંયા લખ્યું છે કે પદાર્થોનો આ એક ઉત્પાદ વય ધ્રુવ સ્વભાવ બરાબર ઓળખે તો ભેદજ્ઞાન થઈને સ્વદ્રવ્યના જ આશરે નિર્મળ પર્યાયનો ઉત્પાદ થાય અને મલિનતાનો વ્યય થાય. એટલે કે તેનું નામ ધર્મ છે અને તે સર્વજ્ઞ ભગવાનના સર્વ ઉપદેશનું તાત્પર્ય આ જ છે કે દરેક દ્રવ્ય પોતે પરમનશીલ હોવાથી કોઈ કોઈનું કરતા નથી. આવું નક્કી કરીએ તો જગતના બીજા દ્રવ્યોમાં ફારફેર કરવાની જે આપણે વૃત્તિ છે એ વૃત્તિ જાય. એટલે આપણને એ ઈચ્છાઓ થયા કરે છે કે આનું આમ કરવું છે, આનું આમ કરવું છે, એ બધી ઈચ્છાઓ પડી જાય અને તેથી આપણા રાગદ્વેષ ઓછા થાય અને રાગદ્વેષ ઓછા થાય તો આપણને સમતા થાય અને એ સમતા એ જ સુખ છે. તો આપણને સુખ થાય અને આપણને આ બરાબર જાણીએ તો આપણને સમ્યક દર્શન પણ આથી જ થાય અને આપણું જેવું સ્વરૂપ છે એવું આપણને જણાય. તો આ મુખ્ય વાત તો આમાં સમજવાની છે. કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યનું કરતા નથી, દરેક દ્રવ્ય પૂર્ણ છે, દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, કોઈ કોઈને આધારે કોઈ દ્રવ્ય છે નહીં. આ જગતમાં વસ્તુ વ્યવસ્થા છે અને અવ્યવસ્થિત વ્યવસ્થા તીર્થંકર દેવે જોઈ છે અને તે વ્યવસ્થા આપણને કહી છે. તો આ મુખ્ય વાત થઈ. હવે કોઈ પણ દ્રવ્ય જે છે એ ગુણ અને પર્યાય વિના હોય નહીં. કેમ કે દ્રવ્ય હોય ત્યાં ગુણ હોય, દ્રવ્ય હોય ને ગુણ ના હોય એવું કઈ ખાલી વસ્તુ બને નહીં. કોઈ પણ દ્રવ્ય હોય તો એને ગુણ તો હોય ને હોય જ. એટલે દ્રવ્યનું બીજું લક્ષણ શું કહ્યું કે ગુણ પર્યાય વત દ્રવ્યમ. તે સાઈડમાં પ્રશ્નમાં વાત કરી કે ગુણ પર્યાય વત દ્રવ્ય છે કે એટલે શું કે દ્રવ્ય એ ગુણ પર્યાય વાળું છે. અગર તો ગુણ પર્યાયનો સમૂહ તે દ્રવ્ય છે. અને હવે દ્રવ્યનું એક બીજું લક્ષણ કહ્યું કે દ્રવ્ય કેમ છે કે એનો દ્રવ્યત્વ સ્વભાવ છે, માટે પ્રતિ પડે એ પર્યાયને દ્રવ્ય છે, માટે એને દ્રવ્ય કહેવામાં આવે છે. દ્રવતી દ્રવ્યમ, જે પોતાના પર્યાયને દ્રવ્ય છે તે દ્રવ્ય છે, એવા એનો ત્રીજી વાત કરી દ્રવ્ય સંબંધીની. એટલે આ દ્રવ્ય સંબંધીનું આપણું આ પ્રકરણ પૂરું થઈ ગયું. આટલું જ આમાં જાણવાનું છે, અતિ વિશેષ કઈ એમાં જાણવાનું નથી. આટલું જાણીએ એટલે આપણે આખું પ્રકરણ જાણી લીધું. હવે ગુણ અધિકાર, બીજું પ્રકરણ છે ગુણ અધિકાર. તો ગુણ અધિકારમાં શું છે કે ભાઈ ગુણ કોને કહે કે જે દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ હાલતમાં રહે તેને ગુણ કહે છે. ક્યારે પણ ગુણનો નાશ થઈ શકે નહીં. દ્રવ્ય નિત્ય છે તો એના ગુણ પણ નિત્ય છે, અને જે પર્યાય છે એ પ્રતિપળે નવી થતી હોવાથી અને એક પર્યાયનો નાશ થઈને બીજી નવી ઉત્પન્ન થતી હોવાથી એ નાશવંત છે. આ એક એક દ્રવ્યમાં કેટલા ગુણો છે કે એક એક દ્રવ્યમાં અનંત ગુણ છે. આ ગુણનો નાશ થાય નહીં, જેમ કે ગોળમાં ગળપણ એ ગોળનો ગુણ છે. હવે જો ગળપણનો નાશ થાય તો પછી ગોળ કહે કોણ એને? તો આ એને તાદાત્મ્ય સંબંધ કહે. શું? આ સંબંધને દ્રવ્ય સાથે જે ગુણનો સંબંધ છે તાદાત્મ્ય સંબંધ છે, એટલે કે કોઈ દિવસ એ સંબંધ તૂટે નહીં. ગુણના પ્રકાર કેટલા? તો કહે છે કે બે પ્રકારના. આ પ્રશ્ન 77મો છે કે ગુણોના કેટલા પ્રકાર છે? તો કે સામાન્ય અને વિશેષ બે પ્રકાર છે. સામાન્ય પ્રકાર એટલે દરેક દ્રવ્યમાં આ ગુણ હોય ને હોય એને સામાન્ય કહેવામાં આવે. જે સર્વ દ્રવ્યમાં હોય તેને સામાન્ય ગુણ કહે છે. એ કેટલા છે? ઘણે છે, પણ મુખ્ય ક્યા? તો કે અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ, અગુરુ લઘુત્વ, એ સામાન્ય ગુણો છે. એ દરેક દ્રવ્યમાં હોય.
ગુણ તો
છ દ્રવ્ય જ છે, આત્મ દ્રવ્ય તો છે જ નહીં.
એક વસ્તુ આપણે જેમ જીવમાં છે કે પરમાણુ એક પરમાણુ માંથી સ્કંદ થાય ને મોટું નાની બધી વસ્તુ
એક જીવ બીજા જીવ સાથે મળે નહીં. કેમ કે એનામાં સ્પર્શ ગુણ નથી. એમાં સ્પર્શ ગુણ નથી ને પેલામાં ચિકાસ નો ગુણ છે એટલે મળે છે. આપણા આત્મામાં ચિકાસ નો ગુણ નથી. જો બે આત્મામાં ચિકાસ નો ગુણ હોતે તો બે જીવો એક થાત, પણ એવો કોઈ ગુણ છે જ નહીં કે બે જીવ એક થઈ શકે. પરમાણુ એટલે એ પાછો એક પરમાણુ બીજો પરમાણુ પરમાણુ રૂપ નથી થતો, એનો સંયોગ સંબંધ જ છે. એક પરમાણુ જે સ્કંદ થાય છે એટલું જ સ્કંદ જ થાય છે. એટલે એક પરમાણુ નો નાશ થઈને મોટું પરમાણુ થઈ જાય છે એવું નથી થતું.
ના ના, એ તો બરાબર. ઓલા રીતે નથી થતું ને, જીવ બે જીવમાં
બે જીવ એક ક્ષેત્ર હોય શકે, બે જીવ જે હોય એક ક્ષેત્રમાં રહી શકે પણ પોતાનું ક્ષેત્ર ન છોડે. જેમ કે સિદ્ધના જીવો છે એક ક્ષેત્રમાં ઘણા જીવો ઘણા સિદ્ધો હોય, પણ છતાં આકાશના ક્ષેત્રે ઘણા જીવો હોય છતાં પોતાનું ક્ષેત્ર છોડે નહીં.
કંદમૂળમાં એવું જ છે ને, એક જ શરીર ને અનેક જીવ.
અનેક જીવ એક શરીર છે અને અનેક જીવ એક શરીરમાં રહી શકે, પણ આ બધા એના સંયોગ સંબંધ છે, તાદાત્મ્ય સંબંધ નથી. એક ક્ષેત્ર રહી શકે એટલો સંબંધ છે. હવે કે છે કે અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ અને પ્રદેશત્વ આ મુખ્ય સામાન્ય ગુણ છે. એમ તો સામાન્ય ગુણ બીજા ઘણા છે, પણ આ મુખ્ય જાણવા યોગ્ય. અનંત ગુણ કેવી રીતે જાણી શકે? આત્મામાં અનંત ગુણ છે. હવે અનંત ગુણ એક પછી જાણે તો અનંત કાળ જાય તો પૂરું જાણી શકીએ નહીં આપણે. અનંત કાળ આપણે કઈ આપણું શરીર ટકવાનું તો રહેવાનું નથી કે આપણે આખું જિંદગી સુધી જાણ જાણ કરી તો નહીં, પણ એ અનંત ગુણો એક સમયમાં અનુભવની અંદર આપણે જાણી શકીએ. કહેવામાં અનંત ગુણ કહી શકાય નહીં, પણ અનુભવમાં આપણે જાણી શકીએ. તો અસ્તિત્વ ગુણ કોને કહે છે કે અસ્તિત્વ ગુણ એ છે દ્રવ્યોના પોતપોતાના પ્રવાહભાગમાં તેની સર્વ હાલતમાં રહે છે. અને અસ્તિત્વ ગુણ કોને કહે છે કે ગુણ એટલે શક્તિ, કે જે શક્તિના કારણે દ્રવ્યનો કદી પણ અભાવ ન હોય તેને અસ્તિત્વ ગુણ કહે છે. કેમ કે દ્રવ્ય અનાદિ અનંત છે. જો અસ્તિત્વ ગુણનું કામ શું, એ દ્રવ્યને કાયમ માટે ટકાવી રાખે. બસ અસ્તિત્વ ગુણનું કામ દ્રવ્યને કાયમ માટે ટકાવી રાખે, એ અસ્તિત્વ ગુણનું કામ છે. જીવનું અસ્તિત્વ ગુણને આપણે જાણીએ તો આપણે શું લાભ થાય કે હું સ્વતંત્ર. આ 99મો પ્રશ્ન છે કે જીવના અસ્તિત્વ ગુણને જાણવાથી શું લાભ થાય, તો કે હું સ્વતંત્ર અનાદિ અનંત મારાથી ટકી રહેનારો છું. કોઈ પરથી અને કોઈ સંયોગથી મારી ઉત્પત્તિ થઈ નથી તથા મારો કદી પણ નાશ થતો નથી. એમ અસ્તિત્વ ગુણને જાણવાથી લાભ થાય છે, તેથી મરણનો ભય આપણને ટળી જાય છે. અને બીજું, કોઈનો આધાર નથી, એટલે કોઈના આધારની જરૂર આપણા સુખ સુખને માટે બીજા કોઈ દ્રવ્યની જરૂર છે નહીં, કેમ કે દરેક દ્રવ્ય પૂર્ણ છે. એટલા માટે આ આપણે નક્કી કરીએ તો જગતના, એમ કે હું કોઈને સુખી કરું, કોઈ મને સુખી કરે, પૈસા હોય તો હું સુખી થઉં, આવો જગતની બીજી ચીજો સુખ, તો એવું કઈ છે નહીં. કેમ કે જીવ પોતે સુખનો ભંડાર છે અને એને કોઈ બીજા દ્રવ્યની જરૂર નથી, એવો પૂર્ણ સ્વતંત્ર પદાર્થ છે. હવે વસ્તુત્વ ગુણ કોને કહે છે કે જે શક્તિને કારણે દ્રવ્યની અંદર પ્રયોજનભૂત જે ક્રિયા હોય એ તો થાય, કેમ કે આત્માની અર્થ ક્રિયા જાણવું વગેરે છે. હવે દ્રવ્યત્વ ગુણ કોને કહે છે કે જે શક્તિ, આ 103મો પ્રશ્ન છે, કે જળશક્તિને કારણે દ્રવ્યની અવસ્થા નિરંતર બદલાતી રહે તેને દ્રવ્યત્વ ગુણ કહે છે. જો આ દ્રવ્યત્વ ગુણ ન હોય તો પ્રતિપળે પર્યાય થાય નહીં. દ્રવ્ય પ્રતિપળે પર્યાયને દ્રવ્યા કરે છે, માટે એનું નામ દ્રવ્ય છે. દ્રવ્ય શક્તિથી આ પરિવર્તન જગતના છવે દ્રવ્યોમાં થાય છે. તેમાં કાળ દ્રવ્ય તો નિમિત્ત માત્ર છે. શું પરિણમનમાં કાળ દ્રવ્ય નિમિત્ત છે, પણ પરિણમન જે થાય છે એ કોને, કયા ગુણને કારણે થાય છે? દ્રવ્યત્વ ગુણને કારણે. દ્રવ્યત્વ ગુણ નામની એક શક્તિ છે દરેક દરેક દ્રવ્યમાં, દરેક દરેક પદાર્થમાં. અહીં 106મો પ્રશ્ન છે કે દ્રવ્યના પ્રત્યેક ગુણમાં નવા નવા પર્યાય થાય છે તો તેનું કારણ શું? કે હા, કારણ કે બધા ગુણો નિરંતર પરિણામ સ્વભાવી હોય છે અને તેમાં દ્રવ્યત્વ ગુણ એનું નિમિત્ત છે. મૂળ તો એનો સ્વભાવ જ છે, પણ દ્રવ્યત્વ નામનો
ગુણ તેનું નિમિત્ત છે.